તારીખ 20/10/1992 શ્રી સમયસાર ગાથા 32 અને 33 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 54
પ્રગટ ઉદયરૂપ થઈને ભાવકપણે પ્રગટ થાય છે, તો પણ તેના અનુસારે જેની પ્રવૃત્તિ છે એવો જે આત્મા તે ભાવ્ય છે, તેને ભેદ જ્ઞાન ના બળ વડે દૂરથી જ પાછો વાળવાથી અને એ રીતે બળપૂર્વક મોહનો તિરસ્કાર કરીને સમસ્ત ભાવે ભાવક શંકર દોષ દૂર થવાથી એકત્વમાં ટંકોત્કીર્ણ અને નિશ્ચલ અને જ્ઞાન સ્વભાવ વડે અન્ય દ્રવ્યોના સ્વભાવોથી થતા સર્વ અન્ય ભાવોથી પરમાર્થે જુદા એવા પોતાના આત્માને જે મુનિ અનુભવે છે તે નિશ્ચયથી જીતમો જીન જેણે મોહને જીત્યો છે એવો જીન છે. ટીકામાં તો નિશ્ચય સ્તુતિ સુધીનો એક જ વચન છે, અહીંયા પૂર્ણ વિરામ છે. અનુવાદની અંદર શું કહેવું છે, દર્શન મોહનો ઉપશમ કેવી રીતે થાય છે અને ઉપશમ સમ્યક દર્શન કેવી રીતે પ્રગટ થાય છે, કે જે ઉપશમ સમ્યક દર્શન પ્રગટ થવાથી એને જીતમોહી જીન કહેવામાં આવે છે. ત્યાં પણ જીન કયા, જીતમોહી જીન. અહીંયા જીતેન્દ્રિય જીન કયા 31માં, અહીંયા જીતમોહી જીન કયા. શું કે મોહ કર્મનો વિપાક આવે છે, ફળ દેવાનું સામર્થ્ય એનામાં છે અને એનો પરિપાક એટલે એનો સમય પાકે છે, ત્યારે જીવને નિયમથી દર્શન મોહના પરિણામ થાય છે. જ્યારે દર્શન મોહનો ઉદય હોય એટલે કે દર્શન મોહ ઉદયમાં આવ્યા પહેલા એને દૂરથી જ ઉપશમાવવામાં ન આવે તો વેદ જ્ઞાનના પુરુષાર્થ વડે દર્શન મોહનો ઉપશમ કરવો એટલે કે ઉદયાવલીમાં આવ્યા પહેલા જ એને ઉપશમાવવામાં ન આવે તો દર્શન મોહ કર્મનો ઉદય થાય. અહીંયા ભાવમાં પણ દર્શન મોહની એટલી મિથ્યાત્મની ઉત્પત્તિ થયા વિના રહે નહીં. એટલે અહીંયા કહે છે કે દર્શન મોહ પ્રગટ થઈને ભાવ ઉદયરૂપ થઈને ભાવકપણે પ્રગટ થાય છે, ત્યારે એના અનુસારે જે મિથ્યાત્મની પ્રવૃત્તિ થાય છે એમાં આખો આત્મા ભાવ્ય થઈ જાય છે, કર્મનું ભાવ્ય થઈ જાય છે. કર્મ ભાવક થાય છે અને આત્મા કર્મનું ભાવ્ય થઈ જાય છે. એવી પરિસ્થિતિ જે અનાદિથી ચાલતી હતી અથવા ચાલી રહી હતી તેને ભેદ જ્ઞાનના બળ વડે દૂરથી જ પાછો વાળવાથી. શું અહીંયા ઉપાય બતાવ્યો, બહુ સ્પષ્ટ વાત એ કરી છે અહીંયા આચાર્ય મહારાજ કે દર્શન મોહને ઉપશમાવવાનો એક જ ઉપાય છે અને તે ભેદ જ્ઞાનનો પ્રયોગ કરવો તે છે, બીજું કાંઈ નથી. જેને દર્શન મોહનો ઉપશમ કરીને સમ્યક દર્શન પ્રાપ્ત કરવું હોય એને ભેદ જ્ઞાન કરવું, ભેદ જ્ઞાન કરવું એટલે વિકલ્પ કરવો એમ નહીં, ભેદ જ્ઞાન એ અનુભવનો પ્રયોગ છે. ભેદ જ્ઞાન શું છે કે અનુભવનો પ્રયોગ છે અને એમાં આત્માને રાગાદિથી અને દેહાદિથી ભિન્ન અનુભવવાનો પ્રયત્ન ચાલે છે. પ્રયોગ છે એ પ્રયત્ન સહિત છે, પ્રયત્ન છે એ પ્રયોગ સહિત છે. પ્રયત્ન હોય માત્ર વિકલ્પ રૂપ હોય એમ એને પ્રયત્ન કહેવાતો નથી. શું માત્ર ચિંતન ચાલે, મનન ચાલે, વિકલ્પ ચાલે, એને પ્રયત્ન નથી કહેતા. પ્રયત્ન હોય ત્યારે પ્રયોગ હોય, ને પ્રયોગ પ્રયત્ન સહિત જ હોય. એટલે ભેદ જ્ઞાન ના પુરુષાર્થ વડે એ વાત ગુરુદેવે પરમાગમ સારમાં લીધી છે. પરમાગમ સાર 304 નંબર નું બોલ છે. આ વસ્તુ પ્રયોગમાં લાવવા માટે, હવે અત્યારે કેટલાક એમ છે કે પ્રયોગની વાત નવી છે, પ્રયોગની વાત ગુરુદેવ કોઈ દી કરતા જ નહીં, આ નવી કાઢેલી વાત છે, ગુરુદેવ ના વચનામૃત છે, કેમ કે ત્યાં તાજ બુડે એવું નથી. પ્રયોગનો વિષય એવો છે કે પ્રયોગમાં આવ્યા વિના એ વિષયમાં ચાંચ બુડે એવું નથી, ને એની ચર્ચા થઈ શકે એવું નથી છે ને ગુરુદેવના શબ્દોમાં. ગુરુદેવ તો સ્પષ્ટ કહેતા, અરે રે આ વાત સાંભળવા મળે એવું નથી, જ્યાં સાંભળવાનું ન મળે ત્યાં વિચારે કીધી, અને વિચારમાં ન આવે તો પ્રયોગ તો કરે કીધી, એમ ત્રણ પગે થયા લેતા હતા. આ વસ્તુ પ્રયોગમાં લાવવા માટે અંદર મૂળમાંથી પુરુષાર્થનો ઉપાડ આપવો જોઈએ. જો પુરુષાર્થ અને પ્રયોગ સાથે લીએ છે. આ 304 બોલ ઉપર આપણે લગભગ 4.5 કલાક જેટલું વાંચન થયેલું છે આ બોલ ચાલ્યો ત્યારે, કેમ કે આ લગભગ નિર્વિકલ્પ દશા થયા થવા પહેલા કેવી રીતે આલંબન લેવાય છે એના ઉપર ગુરુદેવનું વચનામૃત બહુ સારું આવી ગયું છે. ક્યાંથી લીધું છે પૂજ્ય ગુરુદેવની નેવાશીમી જન્મ જયંતિનો અંક છે. નેવાશીમી જન્મ જયંતિના અંકમાંથી લીધું છે, આત્મધર્મ માંથી. એટલે ભેદ જ્ઞાન ના બળ વડે દૂર થી પાછો વળે છે. જે દર્શન મો દૂર થી પાછો વળે છે એટલે શું કે ઉદયમાં આવ્યા પહેલા ઉપશમી જાય છે એનું નામ દૂર થી પાછો વળે છે. શું? ઉદયમાં આવ્યા પહેલા જ એનો ઉપશમ થઈ જાય છે, ઉદયમાં જ આવી શકતો નથી. એ બતાવે છે કે જીવનો ત્યાં પુરુષાર્થ છે ભેદ જ્ઞાન નો, અને એને નિમિત્ત નૈમિતિક સંબંધે દર્શન મો નો જે ક્રમસર ઉદય પરમાણુ નો ચાલ્યો આવે છે એના ઉપર નિમિત્ત નૈમિતિક સંબંધે થયેલી અસર છે. દૂરથી જ પાછો વળવાથી એ રીતે બળપૂર્વક એટલે પુરુષાર્થપૂર્વક મોહનો તિરસ્કાર કરીને, અત્યાર સુધી મોહનું સ્વાગત કરતો હતો. શું કરતો હતો? દર્શન મોહનો જીવ સ્વાગત કરતો હતો. અમે તો કોઈ દી સ્વાગત કર્યું એવું યાદ નથી આવતો, પણ બાહ્ય ઉદયના પ્રસંગોમાં જીવને મીઠાશ આવે છે, રસ આવે છે, પછી કુટુંબના પ્રસંગો હોય, વેપારના પ્રસંગો હોય, સમાજના પ્રસંગો હોય, કોઈ પણ બાહ્ય પદાર્થને અવલંબીને મીઠાશ વેદવી કે રસ આવવો કે એને અધિકતા આપવી એ દર્શન મોહનું સ્વાગત કરવાની વાત છે. એ દર્શન મોહને બરાબર માનપાન આપીને બિરાજમાન કરે છે, સારી રીતે પોતાના આત્મામાં એની પ્રતિષ્ઠા કરે છે. આત્માના દુશ્મનની આત્મામાં પ્રતિષ્ઠા થાય છે ત્યાં. શું? કેવી વિચિત્રતા છે કે જે કાળકૂટ ઝેર છે, કાળકૂટ ઝેરની ઉપમા ઓછી પડે એવું છે, કેમ કે એક વખત મારે છે એટલે એ અનંતમાં ભાગે એ ઉપમા છે. એને પોતે રાજી રાજી થઈને, રાચી રાચીને એને સ્વાગત કરે છે. એ સમ્યક દ્રષ્ટિ થનાર મોક્ષાર્થી જીવ મોહનો તિરસ્કાર કરે છે, સ્વાગત કરવાને બદલે મોહનો તિરસ્કાર કરે છે. એટલે મોઢું ફેરવી લે છે. તિરસ્કાર કરે ત્યારે શું કરે? મોઢું ફેરવી લે છે. આત્મસન્મુખ થાય છે, મોહનો આદર કરતો નથી. મોહનો તિરસ્કાર કરીને સમસ્ત ભાવ્ય ભાવક શંકર દોષ દૂર થવાથી એટલે કે કર્મ ભાવક થઈને પોતે ભાવ્ય થતો હતો, એ પ્રકારનો દોષ દૂર થવાથી એકત્વમાં ટંકોત્કીર્ણ, હવે અહીંયા સમ્યક દર્શન થયું, જ્યાં ભાવ્ય ભાવક શંકર દોષ દૂર થયો એટલે એને સમ્યક દર્શન થયું, સમ્યક દર્શન થયું એમાં દોષનો નાશ થયો, તે નાસ્તિથી કહ્યું, અસ્તિથી શું થયું કે એકત્વમાં ટંકોત્કીર્ણ અને જ્ઞાન સ્વભાવ વડે અન્ય દ્રવ્યોના સ્વભાવથી થતા સર્વ અન્ય ભાવોથી પરમાર્થે જુદો પડ્યો. શું? પોતાના એકત્વમાં ટંકોત્કીર્ણ ભાવે જ્ઞાન સ્વભાવના અવલંબન વડે એ વસ્તીનું પડખું લીધું, અન્ય દ્રવ્યોના જે સ્વભાવોથી એટલે નિમિત્ત નૈમિત્તિક સંબંધે થતા જે સર્વ અન્ય પ્રકારના ભાવો હતા, વિભાવ ભાવો હતા, તેનાથી પરમાર્થે જુદો એવો જે પોતાનો આત્મા છે, વાસ્તવિકપણે ભિન્ન આત્મ સ્વરૂપ છે તેનો અનુભવ કરનાર જે જીવ છે તેને અહીંયા આચાર્ય ભગવાન ખરેખર જીતમોહ જીન કહે છે. આચાર્ય ભગવાન એને જીતમોહી જીન કહે છે. એ જીન થયો, એને મોહને જીત્યો. અનાદિથી નહીં થયેલા એવા અપૂર્વ પરાક્રમને કર્યું. આ વિષય ઉપર તો બહુ મોટી મોટી ઉપમા શાસ્ત્રમાં આપી છે કે ભુજાએ કરીને સ્વયંભૂ રમણ સમુદ્ર તરવો સહેલો છે. ભુજાએ એટલે હાથ મીંજીને, હાથ મીંજીને તરવામાં આવે તો બહુ તરીયો હોય તો માઇલ બે માઇલમાં થાકી જાય. આ તો અસંખ્ય યોજનનો સમુદ્ર છે. કેટલો? અસંખ્ય યોજનનો એનો પટ છે. આમ ગોળાકાર તો ઘણું થઈ જાય પણ એનો પટ જે પહોળાય છે એ અસંખ્ય યોજન છે. વર્તુળ આકારે છે ને, બંગડીના આકારે. માઇલ બે માઇલ તરે તો ગમે તરીયો હોય થાકી જાય, હાથ વીંજી વીંજીને, પાણી કાપી કાપીને. સ્વયંભૂ રમણ સમુદ્ર તરવો સહેલો છે, દર્શન માં જીતવો સહેલો નથી, એવી ઉપમા આપી છે. એવું માન પરાક્રમ જેને કર્યું, અપૂર્વ પરાક્રમ જેને કર્યું એને આચાર્ય ભગવાન જીન કહે છે. ભાઈ તું ભગવાન થઈ ગયો. ભાવિ ભગવાનને અહીંયા ભગવાન કહે છે, નહીં ગમ નહીં. અને પોતાના પૂર્ણ ભગવાન સ્વરૂપને સ્વરૂપ રૂપે પોતાનો અનુભવ કરતો હોવાથી પણ એ ન્યાયે પણ એ ભગવાન થઈ ગયો. કેમ કે હવે એ પોતાને ભગવાન માને છે, એ પોતાને મનુષ્ય કે તિર્યંજ કે ચાર ગતિના કોઈ પર્યાય માનતો નથી. કોઈ પણ ગતિમાં થાય છે ત્યાં એ ગતિરૂપ માનતો નથી. ભાવ ઉદાસી થઈ ગયો. લ્યો, એ વિશેષણ વાપર્યું છે દીપચંદજીએ અનુભવ પ્રકાશમાં. જ્ઞાની પુરુષ તો ભવ ઉદાસી છે, એને આખા ભવ પ્રત્યે ઉદાસ છે. પછી ભવના કોઈ પ્રસંગો હોય એમાં તો ઉદાસીનતા હોય એમાં કહેવાની જરૂર નથી. તે જીતમોહી જીન છે. કેવો છે તે જ્ઞાન સ્વભાવ કે આ સમસ્ત લોકના ઉપર તરતો પ્રત્યક્ષ ઉદ્યોતપણાથી સદાય અંતરંગમાં પ્રકાશમાન અવિનાશી પોતાથી જ સિદ્ધ અને પરમાર્થ સદ એવો ભગવાન જ્ઞાન સ્વભાવ છે. પરમાર્થ ભગવતા જ્ઞાન સ્વભાવ એનો મૂળ ભગવાન જ્ઞાન સ્વભાવમાં એ શબ્દ વાપર છે. સ્વતઃ સિદ્ધે ન પરમાર્થ સતા ભગવાત ભગવતા જ્ઞાન સ્વભાવેન દ્રવ્યાંતર સ્વભાવ ભાવ ભાવિભ્યો સર્વેભ્યો ભાવાંતરેભ્યો પરમાર્થ તો અતિરિક્તમ આત્માનમ સંચેતયતે સખલુ જિતમોહોજી ન ઇતિ દ્વિતીયા નિશ્ચય સ્તુતિ. ત્યાં તો એક જ વાક્ય છે આખું. 31મી ગાથામાં જે નીચે શબ્દો વાપર્યા છે એક શબ્દ અહીંયા વાપર્યા છે કે કેવો છે જ્ઞાન સ્વભાવ કે આ વિશ્વના સમસ્ત પદાર્થોની ઉપર તરતો, અહીંયા સમસ્ત લોકના ઉપર તરતો એમ લીધું છે. શું? વિશ્વસ્ય ઉપરી તરતા, ટંકોત્કીર્ણ વિશ્વસ્ય ઉપરી તરતા, ત્યાં પણ એ જ લીધું છે. ટંકોત્કીર્ણ વિશ્વસ્ય ઉપરી તરતા, સંસ્કૃતમાં તો એક જ શબ્દ છે, એક બીજો શબ્દ ફેરવ્યો નથી. છેલ્લી ત્રણ લીટી એક સરખી છે. કે આ વિશ્વની ઉપર તરતો પ્રત્યક્ષ ઉદ્યોતપણાથી સદાય અંતરંગમાં પ્રકાશમાન અવિનશ્વર સ્વતઃ સિદ્ધ અને પરમાર્થ સદેવો ભગવાન જ્ઞાન સ્વભાવ છે. એટલે જ્યાં જીતેન્દ્રિય થયો ત્યાં જીતમોહી થયો, જીતમોહી થયો ત્યાં જીતેન્દ્રિય થયો. દ્રવ્ય કર્મ, ભાવ કર્મ અને નો કર્મ ત્રણેયને એક સાથે જીતવામાં આવે છે સમ્યક દર્શનમાં. એમાં વારાફરતી કહેવામાં વારાફરતી કહેવું પડે, પરિણમન તો એક સાથે જ થાય છે, વર્ણન કરવામાં ક્રમ પડે છે. એટલું સમજવું ત્યાં દ્રવ્યેન્દ્રિયો, ભાવેન્દ્રિયો અને ઇન્દ્રિયના વિષયભૂત પદાર્થો લીધા, જેથી ઇન્દ્રિયોમાં ત્રણ ભેદ પાડી દીધા. અહીંયા દ્રવ્ય કર્મ લીધા છે કે જ્યારે દર્શનમો ઉપર વિજય મેળવે છે આત્મા, ત્યારે આ સમસ્ત લોકથી ભિન્ન પડી જાય છે, આખા જગતથી પોતાને જુદો અનુભવે છે. એકવાર સ્વરૂપની એવી અંતર સાવધાની આવે છે એમ કહેવું છે, જ્યારે સ્વાનુભવ અને સમ્યક દર્શન પ્રગટે છે ત્યારે એકવાર સ્વરૂપની એવી અંતર સાવધાની આવે છે કે આખું જગત વિસ્મરણ થઈ જાય છે, આખું જગત વિસ્મરણતાને પ્રાપ્ત થઈ જાય છે. જગત છે કે નહીં એનો એની ખબર રહેતી નથી. એને એમ કહે છે કે આ ઉપર તરતો તરી ગયો, આખા જગતને એને તારવી લીધું. આ તારવાની વાત આવે છે ને, આખા જગતને તાર્યું, જુદો પડ્યો એટલે આખા જગતને તાર્યું. જગતના કોઈ પણ પ્રસંગમાં, કોઈ પણ વસ્તુમાં પ્રતિબદ્ધ પણ પામ્યો નહીં, તો પછી એમાં સ્વયંભૂ રમણ સમુદ્ર જગતમાં આવી ગયો કે ન આવી ગયો, કે ત્રણ લોક આવી ગયા? સ્વયંભૂ રમણ સમુદ્ર તો હજી મધ્ય લોકનો એક અંશ છે, પણ આ તો ત્રણ લોક આવી ગયા. એટલે એકલા સમયે સ્વયંભૂ રમણ સમુદ્ર થી તર્યો નથી, ત્રણેય લોક થી તરી ગયો, 14 બ્રહ્માંડ થી તરી ગયો. એમાં દેવલોકના દૈવી વૈભવો પણ બધા આવી જાય છે, ત્યાં પણ પ્રતિબદ્ધ પણ પામ્યો નહીં, એ ભાવમાં પણ પ્રતિબદ્ધ પણ પામ્યો નહીં. જો એવા અનુકૂળ પ્રસંગોને માં પ્રતિબદ્ધ પણ ન પામ્યો તો પ્રતિબદ્ધ પ્રતિકૂળ પ્રસંગોમાં તો સમસ્ત સંસારી જીવ ત્યાંથી પાછો જ વળે છે, એ તો એના અણગમાનો વિષય છે, ત્યાં તો પ્રતિબદ્ધ પણ પામવાનો સવાલ રહેતો નથી. પણ દ્વેષથી ત્યાં બંધાય છે, અહીંયા તો વિતરાગતા થઈ ત્યાં રાગે નથી, દ્વેષે નથી, એમાંથી એક નથી. આ સમસ્ત લોકના ઉપર તરતો પ્રત્યક્ષ ઉદ્યોતપણાથી સદાય અંતરંગમાં પ્રકાશમાન છે. પ્રત્યક્ષપણે ઉદ્યોત છે જેનો, જો પરોક્ષ ન લીધો અહીંયા, પણ પ્રભુ આપ પ્રત્યક્ષ કયો છો, પણ મતિ શુદ્ધ જ્ઞાન તો પરોક્ષ છે. આદ્ય પરોક્ષમ, આગમ એમ કે છે કે આ પરોક્ષ છે, આપ કેમ પ્રત્યક્ષ શબ્દ વાપરો છો? તો કે એ જાણવાની અપેક્ષાએ પરોક્ષ કહ્યું છે, એ વેદવાની અપેક્ષાએ પરોક્ષ કહ્યું નથી. અનુભવમાં પ્રત્યક્ષ છે, જાણવામાં પરોક્ષ છે, કેમ કે પણ વેદવામાં એ પ્રત્યક્ષ છે, અનુભવ પ્રત્યક્ષ છે. એ પ્રત્યક્ષપણે ત્યાં તેનો ઉદ્યોત થયો છે, અને ઉદ્યોતપણાથી તો એ સદાય અંતરંગમાં પ્રકાશમાન જ હતો, પ્રગટ જ હતો. પ્રત્યક્ષપણાને લઈને તો એ અંતરંગમાં સદાય ઉદ્યોતમાન જ હતો. હા, વેદ્ય વેદક ભાવ છે ને, પ્રકાશમાન છે, એમાં વેદનથી જ પ્રકાશમાન થાય છે. શું આત્મા આત્માને પ્રકાશે છે એ વેદનથી જ પ્રકાશે છે નીચે, તો પછી ઉપર કેવળ જ્ઞાનમાં તો કેવળ જ્ઞાનનો પ્રકાશ પ્રત્યક્ષ છે, જુદી વાત છે. નીચે તો શ્રુત જ્ઞાન પ્રત્યક્ષ નથી, એટલે એનો પ્રકાશ છે એ વેદન પ્રત્યક્ષ છે. કેમ કે હૈયાતી પ્રકાશવામાં શું છે, હૈયાતીને પ્રકાશે છે, વિદ્યમાનતાને પ્રકાશે છે, મોજુદગીને પ્રકાશે છે, અસ્તિત્વને પ્રકાશે છે, એ અસ્તિત્વને વેદીને પ્રકાશે છે. અવિનાશી છે, તે પોતે જ સિદ્ધ છે, કોઈથી કરાયેલો નથી, અને એ પરમાર્થે સત છે, ત્રિકાળ સત છે, વાસ્તવિક સત છે, અવલંબનને યોગ્ય એવું સત છે, એવી એની સત્તા છે, એવો ભગવાન જ્ઞાન સ્વભાવ છે, આ શુદ્ધાત્માની મહિમા કરી, ભગવાન જ્ઞાન સ્વભાવ કહીને શુદ્ધાત્માની મહિમા કરી છે. આ રીતે ભાવ્ય ભાવક ભાવના શંકર દોષ ને દૂર કરીને બીજી નિશ્ચય સ્તુતિ કહી. આ રીતે જેણે સમ્યક દર્શન પ્રગટ કર્યું, દર્શન મોહને દૂરથી જ પાછો વાળી દીધો, એણે તીર્થંકર ભગવાનની ખરેખર સ્તુતિ કરી છે. આ સ્તુતિનો બીજો ભેદ કયો થાય છે? એક સાથે આ સ્તુતિ તે દ્રવ્ય સ્તુતિ નથી, પણ ભાવ સ્તુતિ છે. વચનને દ્રવ્ય સ્તુતિ કહે છે, કોઈ વાર વચન અનુસાર વિકલ્પને પણ દ્રવ્ય સ્તુતિ કહે છે, કોઈ વાર વચનને દ્રવ્ય સ્તુતિ કહીને વિકલ્પને ભાવ સ્તુતિ કહે છે, તો કોઈ વાર વિકલ્પને દ્રવ્ય સ્તુતિ કહીને શુદ્ધાત્મ શુદ્ધ પર્યાયને ભાવ સ્તુતિ કહેવામાં આવે છે. એ અપેક્ષા છે, જ્યારે જે વાત અપેક્ષિત ચાલતી હોય તે સમજી લેવી. એ પ્રકારે અહીંયા તીર્થંકર ભગવાનની સ્તુતિ છે. આ ગાથા સૂત્રમાં એક મોહનું જ નામ લીધું છે, તેમાં મોહપદ બદલીને હવે એમ કે છે મોહ મુખ્ય છે. જો મોહને ન લેવામાં આવે તો બીજાની વાત તો પછી ચારિત્રમાં જશે કે પછી નવકર્મમાં એમાં જશે એમ, એટલે દર્શનમોહ પહેલાં લઈ લીધો છે, પછી એના પેટામાં બધા આવી જાય છે એમ કહેવું છે. જેણે દર્શનમોહ જીત્યો એ જીવ બીજા સમસ્ત કર્મોને જીતવા માટે સમર્થ છે એમ સિદ્ધ થાય છે. લ્યો ઠીક, સૌથી બળવાન કોઈ હોય તો દર્શનમોહ છે. તો દર્શનમોહ જીત્યો એટલે રાજાને માર્યો, રાજાને રાજાને માર્યો એ લશ્કરને જીતવા સમર્થ નથી એમ કેમ કહેવાય? અથવા જે રાજાને મારે એ લશ્કર પણ હારી જાય એમ કેમ બને? કેમ બનવાનું નથી. જ્યાં રાજા મરે ત્યાં તો લશ્કરમાં બધાના મોતિયા મરી જાય. અરે રે, આપણો રાજા મરી ગયો, ખલાસ, ભાગો ભાગો મરી ગયા આપણે. હવે આ બધા કર્મની આ સ્થિતિ થાય છે. સમ્યક દ્રષ્ટિ થાય એના બાકીના કર્મોની આ સ્થિતિ થાય છે કે બધા પહેલેથી મરવા પડે છે. આ ગાથા સૂત્રમાં એક મોહનું જ નામ લીધું છે, તેમાં મોહપદ બદલીને તેની જગ્યાએ રાગ દ્વેષ ક્રોધ માન માયા લોભ આ બધા ભાવ લઈ લેવા. મોહની જગ્યાએ બધા ભાવ અથવા બધા બધા કર્મની પ્રકૃતિ, રાગ દ્વેષ ક્રોધ બધી પ્રકૃતિ લઈ લેવી. હા, એમાં બધા બધી પ્રકૃતિ લઈ લેવી એમ. જે મોહની પ્રકૃતિથી પાછો વળે છે એ બધાને જીતે છે એમ કેમ લઈ લેવું. એને જીન તો કહી દીધા, તો કે બધાને જીત્યા આવે. પણ એ તો સીધી વાત છે ને કે લડાઈમાં કોઈ રાજાને મારી લે છે કે પકડી લે છે, જીવ તો કે મરેલો. જયારે હારી ગયો પછી તો આખું રાત જીતાઈ જ ગયું ને. પછી બે ચાર કોઈ સૈનિકો ક્યાં બીજી જગ્યાએ લડતા આવ્યું, તો કોઈ સોલ્જરો બીજા ફ્રન્ટ ઉપર લડતા હોય એ કઈ ગણવામાં નથી આવતો. શું એનો ઝંડો પાડી દેવામાં આવે છે કે ભાઈ આનો ધ્વજ છે એ પડી ગયો છે, હારી ગયા છે, જીતાઈ ગયા છે, હવે તમે ખોટા લડો છો. નકામાં જીવતા રહેવું હોય તો છાનામાં ભાગી જાઓ, અથવા શરણે આવી જાઓ, નકામાં મસ્તા મરાઈ જશો. હા, એ પરિસ્થિતિ છે. અહીંયા તો એમ કે છે કે વ્યાખ્યાન કરવું. આ રીતે એમ કે મોહનું વ્યાખ્યાન કર્યું છે, પણ બીજું પણ વ્યાખ્યાન કરવું એટલે બીજાની પણ એ સ્થિતિ સમજવી એમ કે છે. જેમ મોહ જીતાણો એમ બીજાની પણ એ જ સ્થિતિ સમજવી. એ બધા મળદાર થઈ ગયા, હવે કોઈ જીવતા નથી. સમ્યક દ્રષ્ટિને રાગ જ નથી. આપણે કાલે ના ચર્ચા કરી કે રાગ તો પર્યાય દ્રષ્ટિમાં છે. ગુરુદેવ શું કહે છે કે રાગ તો પર્યાય દ્રષ્ટિમાં છે, એટલે પર્યાય દ્રષ્ટિવાનને પર્યાયમાં હું પણ હોવાને લીધે હું રાગી છું એમ અનુભવાય છે. પણ જે સ્વભાવ દ્રષ્ટિવંત છે, સ્વભાવમાં રાગ નહીં હોવાથી સ્વભાવ દ્રષ્ટિવંતને પણ રાગ નથી. કેમ કે એ રાગ હોવા છતાં એમાં એને હું પણ નથી, એનું અસ્તિત્વ ત્યાંથી ખસી ગયું છે. રાગ એને પરગ્નિપણે પ્રતિભાસે છે. જ્ઞાનમાં રાગનો જે પ્રતિભાસ છે એ પરગ્નિપણે છે, સ્વગ્નિપણે નથી સમ્યક દ્રષ્ટિને. આ તો અંદરની ખૂબી છે, આ સમ્યક દ્રષ્ટિના પરિણમનની જે ખાસ ખૂબી છે એ આ છે કે રાગ હોવા છતાં અને રાગ પ્રતિભાસતો હોવા છતાં એ પરગ્નિપણે પ્રતિભાસે છે. જેમ દિવાલને બીજા મનુષ્યોનો બીજા જીવનો રાગ પ્રતિભાસે છે એમ જ પ્રતિભાસે છે. એમ એક ન્યાય સમજી લ્યો, બીજા એક પ્રમાણના ન્યાય જુદી વાત છે, પણ એક ન્યાય તો એમ જ સમજી લ્યો. અને એ બળવાન વાત છે, એ વાત છે, એ બળવાન છે. એટલે મોહ પદ બદલીને તે જગ્યાએ રાગ દ્વેષ મોહ માન માયા લોભ બધા લઈ લેવા, કર્મ પણ લઈ લેવા, બધા બધા ભાવ લેવા અને બાકીના કર્મ લઈ લેવા, નો કર્મ પણ બધા લઈ લેવા અને નજીકમાં જે મન વચન કાયા નો કર્મ રૂપે છે એ બધા પણ લઈ લેવા. પણ વ્યાખ્યાન કરવામાં એ બધા પદ મૂકીને 11 સૂત્રો વ્યાખ્યાન કરવા, એ 11 સૂત્રો લીધા. પછી ચક્ષુ ઘ્રાણ રસન સ્પર્શન એ 5ના સૂત્રો ઇન્દ્રિય સૂત્ર દ્વારા જુદા વ્યાખ્યાન રૂપ કરવા, એટલે 11 ને 5 16 એમ 16 સૂત્રો જુદા જુદા વ્યાખ્યાન રૂપ કરવા એમ કે છે. શું એમ તો નો કર્મમાં એ આવી જાય છે. શું નો કર્મમાં મન વચન કાયા આવી જાય છે અને એ કાયાની અંદર આ 5 ઇન્દ્રિયો પણ આવી જાય છે. પણ છતાં ભેદથી એટલા માટે વ્યાખ્યાન કરવું કે કોઈ ભેદમાં કોઈ સલવાયેલો એ નીકળી જાય. બહુભાગ ભેદવાસિત જીવને એના ભેદથી કહેવામાં આવે ત્યારે એની આંખ ખુલે છે, એને ચોંટ મારે છે વાત. અભેદથી વાત કરતા એને એ વાત ખ્યાલ ઉપર લક્ષ ઉપર આવતી નથી. એટલા માટે ભેદથી વ્યાખ્યાન કરવું એમ કે છે. અને આ ઉપદેશથી બીજા પણ વિચારવા, અને આ સિવાય પણ કોઈ ભાવ પોતામાં હોય તો એ પણ વિચારવો, પણ એ આ જ ઉપદેશથી વિચારવો. શું કે ભેદ જ્ઞાન દ્વારા આખા જગતને ભિન્ન કરવામાં આવે છે, એમાં દ્રવ કર્મ ભાવ કર્મ નવ કર્મમાં આખું જગત આવી જાય છે, કોઈ બાકી રહેતો નથી. ભાવાર્થ, ભાવક જે મોહ તેના અનુસાર પ્રવૃત્તિથી પોતાનો આત્મા ભાવ્ય રૂપ થાય છે. ભાવક જે મોહ છે એટલે જે કર્મનો ઉદય, જે ભાવક છે મોહ કર્મ, તેના અનુસાર પ્રવૃત્તિ જીવના પરિણામની થાય છે ત્યારે પોતાનો આખો આત્મા એમાં એનો ભાવ્ય થઈ જાય છે. એના આશ્રય એવી જાય છે, કર્મના ઉદયના આશ્રય આશ્રિત થઈ જાય છે. જો ભાવ્ય થઈ જાય છે એટલે શું થઈ જાય છે, એનો આશ્રિત થઈ જાય છે. નથી કહેતા ભાઈ કે આ માણસ એનો આશ્રિત છે એટલે એનું કરશે તામ કામ, તમારું કામ કેવી રીતે કરશે, એ તો એનો આશ્રિત છે. શું એટલે એનો પાલન પોષણ કરે છે. એમ આ જીવ છે એ મોહ કર્મનો આશ્રિત થઈ જાય છે, તેનો ભાવ્ય રૂપ થાય છે. તેને ભેદ જ્ઞાનના બળથી જુદો અનુભવે તે જીતમોહ જીન છે. બહુ સાદી ભાષામાં લઈ લીધું. શું કે ભેદ જ્ઞાનના પુરુષાર્થ દ્વારા ભિન્નપણાના અનુભવનો પુરુષાર્થ કરતા કરતા ભિન્ન પડી જાય, એ પુરુષાર્થ સફળ થાય ત્યારે તેને સ્વાનુભવ અને સમ્યક દર્શન પ્રગટ થાય છે. દર્શન ઉપશમ સમ્યક દર્શન પ્રગટ થાય છે તેને જીતમોહ જીન કહેવામાં આવે છે. આ અનાદિ મિથ્યા દ્રષ્ટિ માટેની ગાથા છે. શું એને જીતમોહી જીન કહેવામાં આવે છે. અહીં એવો આશય છે, જયચંદજીએ કાઢ્યું છે કે અહીં એવો આશય છે કે શ્રેણી ચડતા મોહનો ઉદય જેને અનુભવમાં ન રહે અને જે પોતાના અભાવ કે છે અને ક્ષયને પણ અભાવ કે છે, એમાં ઉદયનો અભાવ છે માટે ક્ષયને અભાવ કહેવામાં આવે છે. પણ ઉપશમમાં સત્તામાં રહ્યો છે અને ક્ષયમાં સત્તામાં પણ રહ્યો નથી એમ લેવું છે. અચ્છા પેલી જે શ્રેણી માંડે સાતમે ગુણ સ્થાને ત્યાં એટલે બીજું દ્વિતીય ઉપશમ, દ્વિતીય ઉપશમ લેવાનું. અચ્છા ઉપશમ શ્રેણી, ઉપશમ શ્રેણી થી એમ ને. અહીં એવો આશય છે કે શ્રેણી ચડતા મોહનો ઉદય જેને અનુભવમાં ન રહે અને જે પોતાના બળથી ઉપશમવાદી કરી આત્માને અનુભવે છે તેને જીતમો કયો છે. અહીં મોહને જીત્યો છે પણ તેનો નાશ થયો નથી. 33માં પાછો લેશે ને, ક્ષયની વાત 33માં લેશે. હા, કે સાધુ પહેલા પોતાના બળથી ઉષમ ભાવડે મોહને જીતીને પછી જ્યારે પોતાના મહાસામર્થ્યથી મોહનો સત્તામાંથી નાશ કરી જ્ઞાન સ્વરૂપ પરમાત્માને પાદ પ્રાપ્ત થાય છે ત્યારે તેને ક્ષીણ મોહજીન કહેવામાં આવે છે. એટલે અહીંયા 11મું ગુણ સ્થાન લેવું, અહીંયા 13મું ગુણ સ્થાન લેવું. ઠીક છે. એ રીતે તીર્થંકર ભગવાનની સ્તુતિ થાય છે. પ્રશ્ન તો એ ઉઠાવ્યો છે કે તીર્થંકર દેવની સ્તુતિ કોને કહેવી, તો કે આરાધના છે એ તીર્થંકર દેવની સ્તુતિ છે. કેમ કે એમની આજ્ઞા છે અને આજ્ઞાનું પાલન કર્યું માટે એ તીર્થંકર દેવની ખરેખર સ્તુતિ છે. અન્ય મતમાં તો દેવની સ્તુતિ કરવામાં આવે ત્યારે દેવ પ્રસન્ન થાય. હ, ત્યારે અહીંયા કહે છે કે દેવ કેવી રીતે પ્રસન્ન થશે, કે જ્યારે તું એમની સ્તુતિ કરીશ ત્યારે. કેવી સ્તુતિ કરીશ કે આરાધના કરીશ ત્યારે. એ વિતરાગી પ્રસન્નતા છે, રાગની પ્રસન્નતા આપણા દેવને નથી, વિતરાગ દેવ. બત્રીસ ગાથા પૂરી થઈ. ભાવાર્થ વચ્ચે લખે છે. શું ભાવાર્થ એવો શબ્દ લખે છે? એ છે અપના હાથમાં ભાવક પ્રવૃત્તિ ભાવે રૂપે તાકો ભેદ જ્ઞાન કે બલતે ન્યાય જીત મોહી જીને એસા દૂસરી શિષ્ટિ હે. યહાં એસા આશય એસે ક્યાંથી ભાવાર્થ શરૂ થાય છે? અહીં એવો આશય છે કે એમ પરિવર્તન વ્યાખ્યાન કરતા અને આ દિશા સુને ઠીક એટલે ભાવાર્થ વચ્ચે લઈ લીધો છે. બરાબર છે. એસે ભાવભાવ શંકર દોષ કરી દૂસરી સ્થિતિ યહાં એસા જેની સર્તે ઉદય ભાવતે ન રહે અપને બદલે ઉષ્માદી કરી આત્મા કો અનુભવતે તાકો જીતમો કહે. અહીંયા મુકુલ જીતા હે તકા નાશ ન ભયા હે. અહીંયા ગાથામાં એક મોહિકા નામ ન લીધા એમ કરીને આ છેલ્લું જે લીધું છે ને આપણે જે પેરેગ્રાફ પાડ્યો ને ટીકાનો એ એમણે અહીંયા ભાવાર્થ પછી લીધો છે. શું બરાબર છે? શું છે કે સાહિત્યની જે અત્યારે પદ્ધતિ છે એ બહુ વ્યવસ્થિત છે. એ જમાનામાં જયચંદજી કે ટોડરમલજીના જમાનામાં સાહિત્યની અનુવાદની પદ્ધતિ એટલી શુદ્ધ નહોતી જેટલી અત્યારે શુદ્ધ છે. શું ત્યારે તો બધા આ તો હજી આમાં એ ત્યારના પેરેગ્રાફ પાડ્યા છે. ટોડરમલજીનું હાથનું લખેલું જો તમે મોક્ષમાં પ્રકાશક જુઓ બધું પહેલેથી છેલ્લે સુધી એક જ લીટીમાં બધું એમને પેરેગ્રાફ પડ્યા વિના મથાળા બાંધ્યા વિના એમને લખેલું હોય છે. એ પદ્ધતિ હતી તે દિવસે, એવી પદ્ધતિ હતી શાસ્ત્રની. અત્યારે જરા વધારે સુગમપણે સમજી શકાય એવી પદ્ધતિ સાહિત્યમાં દિવસે દિવસે થતી રહી છે. પ્રશ્નાર્થ છે, આશ્ચર્યાર્થ છે, એમ જુદા જુદા ચિહ્નો વાપરવામાં આવે છે. અલ્પ વિરામ છે, ત્યાં તો અલ્પ વિરામ પૂર્ણ વિરામ પૂર્ણ વિરામમાં એક લીટો કરે, બાકી અલ્પ વિરામમાં કાંઈ ન આવે. શું ઊભો લીટો કરે એ પૂર્ણ વિરામ, બાકી પૂરું થાય ત્યાં ઊભો લીટો કરી નાખે. શું પૂર્ણ વિરામ વાપરવાના, બાકી તો કોઈ ચિહ્નો વાપરવાની પદ્ધતિ નથી. તેમ કૌંસમાં લખવાની પદ્ધતિ નહીં. કૌંસમાં લખવાનું હોય એ સીધું અંદર લખી નાખે અને કૌંસ બહારનું હોય એ સીધું જ લખાય. એટલે એને ખબર ખ્યાલ આવે, એને સંસ્કૃતનો ખ્યાલ હોય એને જ ખ્યાલ આવે કે આટલું કૌંસમાં લેવાનું આટલું બહાર લેવાનું, એમને તો ખ્યાલ ના આવે. એ પદ્ધતિ નહોતી, અત્યારે બહુ સરસ પદ્ધતિ છે. હવે ભાવે ભાવક ભાવના અભાવથી નિશ્ચય સ્તુતિ કહે છે. પહેલા ભાવ ભાવ્ય ભાવક ભાવના શંકર દોષ દૂર કર્યો હતો, એકત્વ નો દોષ દૂર કર્યો હતો. શંકર દોષ છે એ મિથ્યાત્વમાં થાય છે, શંકર દોષ છે એ પછી જ્ઞાન દશામાં નથી થતો. હવે અભાવની વાત કરે છે. જીદ મોહ સદુ જૈયા ખીણો મોહો હવે જ સાહુ સ તૈયા હો ખીણ મોહો ભણ દેશો નિશ્ચય વિદોહી. જેણે મોહને જીત્યો છે એવા સાધુને જ્યારે મોહ ક્ષીણ થઈ સત્તામાંથી નાશ થાય છે ત્યારે નિશ્ચયના જાણનારા નિશ્ચયથી તે સાધુને ક્ષીણ મોહ એવા નામથી કહે છે. બારમા ગુણ સ્થાને ક્ષીણ મોહ ગુણ સ્થાન નામનું બારમું ગુણ સ્થાન છે. ત્યાં શ્રેણી ચડીને મોહને જીતનારા સાધુ એનો સત્તામાંથી નાશ કરે છે. સત્તામાંથી ક્ષય થયા પછી ફરીને મોહ ત્યાં આવી શકતો નથી. ભૂતગળ પરમાણુમાં એક પરમાણુ શુદ્ધ થાય તો પછી અશુદ્ધ થાય, પણ કોઈ જીવ પરિપૂર્ણ શુદ્ધ થયા પછી ક્યારે પણ અંશે પણ અશુદ્ધિને પ્રાપ્ત કરે નહીં. અને જે શુદ્ધિની શરૂઆત કરે એની પૂર્ણ શુદ્ધિ થયા વિના રહે નહીં, એ ક્રમે કરીને પૂર્ણ શુદ્ધ થાય છે. ટીકા. કેમ સગવડ એટલે એ વસ્તુ સ્થિતિ છે, એ જીવની સુંદરતા કહો, એવો જીવનું સ્વરૂપ છે, એ સુંદર સ્વરૂપ છે કે એક વાર પૂર્ણ શુદ્ધ થયા પછી ક્યારે પણ મલિનતાને પ્રાપ્ત થતો નથી, એવું સ્વરૂપ છે જીવનું. એટલી સુવિધા છે, સગવડ તો બહુ છે, માર્ગ તો બહુ સુગમ અને સુંદર માર્ગ છે. કહ્યું છે ને કોઈ સુંદર માર્ગની નિંદા કરે, આવો સુંદર માર્ગ છે એની કોઈ નિંદા કરે તો પછી એની હાલત સારી રહેતી નથી, તો એનાથી ઉપેક્ષિત થઈ જશે. કેમ કે પહેલેથી એવી વાત છે કે જે જીવ ગમે તેટલો વિપરીત ચાલ્યો હોય, ગમે તેવા ઊંધા પરિણામ ઊંધાઈના કર્યા હોય, પણ જ્યાં આત્મકલ્યાણ કરવા તૈયાર થયો કે બસ મારે મારું હિત કરી લેવું છે સિવાય હવે કઈ કરવું નથી, ત્યાં તત્કાળ એને પાત્રતા પ્રગટે છે. શું તત્કાળ જ એને પાત્રતા પ્રગટે છે, ભવિષ્યમાં પ્રગટશે એમ નહીં. બોલો, કેટલી કેટલી બધી સગવડ કહેવાય. બધા ગુના માફ જેવું થયું નથી, અનંત કાળના બધા ગુના જાણે કે માફ પીડ્યા એવું થયું કે નથી, કોઈ પૂર્વ સ્વરૂપ નથી પાત્રતા માટે, એવી સુંદર વાત કહેવાય. આમ માણસને એવું લાગે છે કે ભાઈ આ બધી તત્વજ્ઞાનની વાતો છે એ ઘણી સૂક્ષ્મ છે, આપણા માટે કઠણ છે, ન સમજાય એવી છે, અને કોઈ અજાણ્યો પર પ્રદેશ હોય ત્યાં જાણે જવા જેવું લાગે. હિમાલય ઓળંગવો હોય ને હા ફિલ્મમાં જવું હોય કે આ કેવી રીતે ઓળંગીને જવાય, પણ એ બધું તો પછીની વાત છે. તું પેલા તૈયાર તો થા એમ કે છે. એ હિમાલય જેવા મોહને ઓળંગવાનું મૂળ એવું પાત્રતામાં રહ્યું છે. એનું મૂળ ક્યાં છે? એનું મૂળ પાત્રતામાં રહ્યું છે કે તારે તારું એક જો આત્મકલ્યાણ જ કરવું હોય તો કાંઈ તારા માટે અઘરું નથી, પણ તારી ભાવના પહેલા થવી જોઈએ. આ સીધી વાત છે, એટલો બધો માર્ગ સુંદર છે. પ્રખર વિરોધી પર્યાય પલટો મારે ત્યારે કેવો પલટો મારે? શું ચૂનાથી મકાનને ધોળે છે કે નહીં? હે, દિવાળી આવશે એટલે બધા ચૂનાથી મકાનને ધોળે છે. હવે એના ઉપર ચોમાસું આવે ને વરસાદ પડે એટલે ચૂનાની પોપડી કાળી થાય છે. તે કેવું થાય, જેટલો સફેદ એટલો એટલો જ કાળો દેખાય. દેખાય છે કે નથી દેખાતો પાણીથી? હવે એ પરમાણુને રંગ બદલવો એમાં હું? આ પ્રકાશ છે અત્યારે દિવસનો, આ સૂર્યાસ્ત થશે એટલે આ જ પરમાણુ છે એ અંધકારની પર્યાયમાં પડતાય પલટાઈ જશે. જે ઉજળા દેખાય છે એ જ પરમાણુ, પ્રકાશના પરમાણુ જ અંધકારની દશામાં પર્યાયનો પલટો મારે છે. અને જ્યાં સૂર્ય સૂર્યોદય થશે ત્યારે એ અંધકારના પરમાણુ છે એ પ્રકાશમાં પલટો મારશે. પરમાણુને રંગ બદલવો એ પર્યાયમાં, જેમ ઉલટો સુલટો રંગ બદલવો એમાં વાર નથી, એમ આ જીવને પણ ઉલટામાંથી સુલટું થવું એમાં કઈ વાર નથી. પછી એને ભૂતકાળમાં કેટલો વિરોધ કર્યો હતો ધીરેન્દ્રનો અને જૈન ધર્મનો એ કઈ જોવાતો નથી. ભગવાન મહાવીર સ્વામીને પૂજીએ છીએ આપણે, શું કરીએ છીએ, કઈ યાદ કરીએ છીએ, મરીચીનો ભાવ યાદ કરીએ છીએ. અને મરીચી પછી ઠેઠ દસમા ભાવે સમ્યક દર્શન થયું એ પહેલાના ભાવ સુધી અસંખ્ય ભાવ સુધી એમણે જૈન ધર્મનો વિરોધ જ કર્યો છે. વિરોધના વિરોધી નેતા તરીકે ફરેલા છે, વિરોધ કર્યો છે ને, વિરોધના નેતા તરીકે જ એમણે બધું કામ કર્યું છે. અને જેટલી જેટલી વાર વિરોધ કર્યો છે એટલી વાર નરકમાં ગયા છે. એ બધું ગયું, નરકમાં ગયા છે, નરકમાંથી પાછા જંગલી પશુ થયા છે, આ છેલ્લે નરકમાંથી જ આવ્યા છે. સિંહના ભાવમાં નરકમાંથી આવ્યા છે. પણ જયારે જયારે એ બધા કર્મો ભોગ્યા પાછા મનુષ્ય થયા અને વળી વિરોધ શરૂ કર્યો, એનું પરિણામ જ એમ આવે. પણ જ્યાં ફેર્યા ત્યાં એક સેકન્ડમાં ફેર્યા, પલટો માર્યો, લાઈન ફરી સિદ્ધાલયમાં પહોંચી ગયા. આજે એમની પ્રતિમા ઘડીને પૂજવામાં આવે છે. એટલે જયારે કોઈ પણ જીવ પલટો મારે છે ત્યારથી જ એનો આદર કરવામાં આવે છે. શું કે ભાઈ એની પર્યાય પલટાઈ ગઈ છે હવે, અને હવે તમે એને માથે ઉપાડો. હવે એનો વિરોધ એને શું કર્યો તો એ કઈ ન જુઓ, એને તમે માથે ઉપાડી લો. આ જૈન દર્શન ની આ ન્યાય વાળી પદ્ધતિ છે. જેને મોહને જીત્યો છે એવા સાધુ જયારે ક્ષીણમોહ થઈને સત્તામાંથી નાશ થાય ત્યારે નિશ્ચય ના જાણનારા નિશ્ચયથી તે સાધુને ક્ષીણમોહ એવા નામથી કહે છે. ક્ષીણમોહી જીન ત્યાં કહેવામાં આવ્યા છે. ઓલા પણ ચિત્તમોહી જીન કહ્યા, અહીંયા ક્ષીણમોહી જીન કહેશે ને, ટીકામાં આવશે. ક્ષીણમોહ જીન કહેવાય છે. છેલ્લી લીધી પેરેગ્રાફને. નિશ્ચય સ્તુતિમાં, આ નિશ્ચય સ્તુતિમાં પૂર્વોક્ત વિધાનથી આત્મામાંથી મોહનો તિરસ્કાર કરીને, પૂર્વોક્ત વિધાનથી એટલે 32 ગાથા અનુસાર વિધાન એટલે કથન, વિધિ વિધાન અને વિધાયક, જેમ જ્ઞેય જ્ઞાન અને જ્ઞાયક, એ ધ્યાન અને ધ્યાતા, ધ્યાયક ને ધ્યાતા કહે છે ત્યાં, એમ વિધિ વિધાન અને વિધાયક આ એના ત્રણ પદ છે. શું? વિધિ કરનાર વિધાયક છે અને એની કાર્ય પદ્ધતિને વિધિ કહેવામાં આવે છે અને એના કથનને વિધાન કહેવામાં આવે છે. આ પૂર્વોક્ત વિધાનથી વિધિને કહ્યું તે કથનને વિધાન કહીએ છીએ અહીંયા. કે આ નિશ્ચય સ્તુતિમાં પૂર્વોક્ત વિધાનથી આત્મામાંથી મોહનો તિરસ્કાર કરી જીવો પૂર્વે કહ્યો તેવા જ્ઞાન સ્વભાવ વડે અન્ય દ્રવ્યથી અધિક આત્માનો અનુભવ કરવાથી જે જીતમો થયો તેને જ્યારે પોતાના સ્વભાવની ભાવનાનું સારી રીતે અવલંબન કરવાથી, જો એટલું ઉમેર્યું છે, સ્વભાવ ભાવ ભાવના સૌષ્ઠવ અવષ્ટમ વાત એટલા શબ્દો લીધા છે. શું? સારી રીતે અવલંબન કરવાથી મોહની સંતતિનો અત્યંત વિનાશ એવો થાય કે ફરી તેનો ઉદય ન થાય, એમ ભાવક રૂપ મોહ ક્ષીણ થાય ત્યારે ભાવક મોહનો ક્ષય થવાથી આત્માના વિભાવરૂપ ભાવે ભાવનો પણ ક્ષય એટલે અભાવ થાય છે, અને એ રીતે ભાવ્ય ભાવક ભાવનો અભાવ થવાને લીધે એક પણ થવાથી ટંકોત્કર્ણ નિશ્ચલ પરમાત્માને પ્રાપ્ત થયેલા તે ક્ષીણમોહ જીન કહેવાય છે. આ આખું વાક્ય અહીંયા પૂરું થાય છે. ટીકામાં તો ત્રણેયમાં એક જ વાક્યમાં ટીકા પૂરું કરે છે. શું કહ્યું કે આ નિશ્ચય સ્તુતિમાં, એટલે અહીંયા જે ત્રીજા પ્રકારની નિશ્ચય સ્તુતિ કહી છે તેમાં 32મી ગાથામાં જે વિધિએ આત્મામાંથી મોહનો તિરસ્કાર કર્યો, જે વિધિએ એટલે કઈ વિધિએ, કે ભેદ જ્ઞાનના પુરુષાર્થ પૂર્વક, ભેદ જ્ઞાનના બળ પૂર્વક, આ એક જ વિધિ છે. જીતમોહી થવામાં પણ એ જ વિધિ છે, અને ક્ષીણમોહી થવામાં પણ એ જ વિધિ છે, અને જીતેન્દ્રિય થવામાં પણ એ જ વિધિ છે. કોઈ વિધિ બદલતી નથી. એ પણ સુંદરતા છે, એ પણ માર્ગની સુંદરતા છે કે અહીંયા રીત બદલાતી નથી. ભેદ જ્ઞાન જ કરવું, ભેદ જ્ઞાન કરતા કરતા પ્રતિભાસ થાય છે, સ્વરૂપલક્ષ થાય છે, એ જ ભેદ જ્ઞાનમાં આગળ વધતા સ્વાનુભવ થાય છે, એ જ ભેદ જ્ઞાનમાં આગળ વધતા ક્ષીણમોહી જીન 12મા ગુણ સ્થાન સુધી પહોંચે છે, અને તે સિદ્ધાલય સુધી એમ લેવામાં આવે છે. પછી જો કે ભેદ જ્ઞાનનો કોઈ ભેદ પડતો નથી, 12મા ગુણ સ્થાને વાત પૂરી થાય છે. પણ અમૃતચંદ્રાચાર્ય તો એના ફળને મુખ્ય કરીને એમ કહે છે કે ભેદ વિજ્ઞાન તો સિદ્ધા સિદ્ધા એક લખે છે. 131મો કલશ છે સંવર અધિકારનો. ભેદ જ્ઞાનથી જ બધા સિદ્ધ થયા છે, કેમ કે એનું ફળ સિદ્ધ પદ છે. ભેદ જ્ઞાનનું ફળ સિદ્ધ પદ છે, માટે ભેદ જ્ઞાનથી જ સિદ્ધ થયા છે. કેમ કે સિદ્ધ અને સંસારી એવા બે ભેદ પાડે છે ત્યાં. કોણ સંસારમાં રખડ્યા? કે જેને ભેદ જ્ઞાન ન કર્યું તે રખડ્યા એમ કહે છે. હવે વાત તો એટલી બધી સહેલી કરી કે ભાઈ તારે 5-25-50 કામ નથી કરવાના. કે સંસારમાં ઘરે લગ્ન પ્રસંગ હોય તો હો કામ હોય એમ કહે છે. ભાઈ અત્યારે અમારે હો કામ છે ઘરે, હું માથું ઠેકાણે નથી. અહીંયા તો એક જ કામ કરવાનું કહે છે, જાજા કામ નથી, એક જ કામ છે, અને કોઈની આરે માથાકૂટ નથી. અંદરમાં ને અંદરમાં તો ભેદ જ્ઞાન કર, એકલી અંદરની રમત છે. આ એક કામ કરવામાં પણ જો તને તારું સિદ્ધ પદ મળતું હોય તો આથી વધારે સરળ સુગમ સગવડતા વાળું સુંદર કામ બીજું કયું ગણવું તારે? અને એમાં તને વાંધો શું હોય શકે? હજારો ઉપાધિ, અસંખ્ય ઉપાધિ અત્યાર સુધી તે કરી, અનંત પ્રકારની ઉપાધિ કરી, અનંત પ્રકારના કામ કરવા માટે, તો પછી આ નિરુપાધિક કાર્ય કરવામાં તને શું વાંધો છે? આ તો ઉપાધિ ને ટાળવાની વાત છે, ઉપાધિ નો અભાવ કરવાની વાત છે. એ દ્રષ્ટિએ જુઓ તો જૈન દર્શન માં વાતને બહુ સુગમ કરી નાખે છે. જે અપૂર્વ છે એ અપૂર્વને પણ આટલું સહેલું કર્યું છે. એટલા માટે એ વાતને આગળ કરવામાં આવે છે કે જીવને સ્વકાર કરવાનો ઉત્સાહ ચડે, પ્રેરણા મળે, ઉત્સાહ ઉલ્લાસિત વીર્યવાન તત્વ પામવાનો મુખ્ય અધિકારી છે. હમણાં જ આપણે પત્ર આવી ગયો, એક વાક્ય નાખી દીધું સૂત્ર જેવું કે તું આ રીતે જો તો તને તારું આત્મહિત કરવાનો ઉલ્લાસ થાય એવી વાત છે. કે અરે બધી ઉપાધિ પડતી મૂકીને એક નિરુપાધિક કાર્યમાં એક જ પ્રકાર કરવાનો છે, આ એક પ્રકાર જો આવડી જાય તો મેળો પાર થઈ જાય એવું છે, આનંદકાળના આનંદ દુઃખ મટી જાય એવું છે, આટલો મોટો લાભ છે, એની હોશ કાં તને આવતી નથી, બસ આટલી જ વાત છે. એટલું જ આત્માને કહેવાનું છે, તને એટલી હોશ કાં નથી આવતી. એ પૂર્વોક્ત વિધાન થી એમાં એટલી વાત છે. એટલા શબ્દો ફરી લઈ લઈએ કે ભેદ જ્ઞાન ના બળ વડે દૂર થી જ પાછો વળવાથી બળ પૂર્વક પુરુષાર્થ પૂર્વક મોહ નો તિરસ્કાર કરીને, શું આત્મા માંથી મોહ નો તિરસ્કાર કરીને એ વાત તો એટલી તો લીધી છે. બળ પૂર્વક પાછો વળવાની વાત છે, એનું જ બીજું નામ તિરસ્કાર કર્યો એમ કહેવામાં આવે છે. મોહનો તિરસ્કાર કરી જીવો પૂર્વે કહ્યો તેવા જ્ઞાન સ્વભાવ વડે, પૂર્વે જે જ્ઞાન સ્વભાવ કહ્યો ને ભગવાન ટંકોત કરીને એકત્વમાં ટંકોત કિરણ અને જ્ઞાન સ્વભાવ એ પૂર્વે કહ્યો એવો તેવા જ્ઞાન સ્વભાવ વડે ટંકોત કિરણ નિશ્ચલ, ત્યાં પણ એટલો શબ્દ નથી લેવો એટલે પૂર્વે કયો તેવો એમ લઈ લીધો. પૂર્વે કયો તેવો જ્ઞાન સ્વભાવ વડે અન્ય દ્રવ્યથી અધિક આત્માનો અનુભવ કરવાથી, અન્ય દ્રવ્યથી અધિક આત્માનો અનુભવ કરવાથી જે જીતમો થયો અન્ય દ્રવ્યથી અધિક, એટલે મુનિ દશામાં તો 22 પ્રકારના ઉપસર્ગ હોય પરિષહ હોય એને ગણવામાં આવતા, એનાથી અધિક મારો આત્મા છે એટલે સ્થિર રહી શકે છે. અહીંયા તો ક્ષય મોહ કર્મનો ક્ષય કરવો છે એટલે કોઈ પણ પ્રકારમાં જગતના કોઈ પણ પ્રસંગમાં પરિસમાં અનુકૂળતાના પ્રસંગ આવે છે, મુનિ હોય એને લાલચમાં નાખનારા પ્રસંગો આવે છે. રામચંદ્રજીનો વિષય છે ને, સીતાજી દેવ છે તો ઉપરથી આવે છે ચડાવવા, પણ રામની વિચિત્રતા તો દેખો છે. એટલા માટે આખી પર્યાય દ્રષ્ટિનો નિષેધ કર્યો છે, એ આવા પરિણામ છે એ પરિણામનો ભરોસો કરવા જેવો નથી. એક જ્યાં ક્ષીણમો થયો ત્યાર પછી એક ધારા પરિણામ રહે છે, પછી પરિણામ પલટો મારતા નથી. ત્યાં સુધી 12મા ગુણ સ્થાન સુધી સાધક દશા લીધી છે, 11મા સુધી તો પાછો પડે છે જીવ, 12મા આવ્યો એ 13મા આવ્યા વગર પછી પાછો. એટલે પરિણામનો ભરોસો છોડાયો છે, પહેલેથી જ પરિણામનો ભરોસો છોડાયો છે. અન્ય દ્રવ્યથી અધિક આત્માનો અનુભવ કરવાથી જે જીતમો થયો તેને જ્યારે પોતાના સ્વભાવની ભાવનાનું સારી રીતે અવલંબન કરવાથી, અહીંયા ભાવના એટલે એકાગ્રતા લેવી, ભાવના એટલે અહીંયા વિકલ્પ નથી લેવો. ભાવના નીચેની ભૂમિકામાં વિકલ્પ રૂપ છે અને ઉપરની ભૂમિકામાં સ્વરૂપની લીનતા રૂપ ભાવના છે, કેમ કે એ ભાવના ભાવતા ભાવતા લીન થઈ ગયો માટે એને પણ ભાવના જ કહેવામાં આવે છે. તેને જ્યારે પોતાના સ્વભાવની ભાવનાનું સારી રીતે અવલંબન કરવાથી એટલે કે પોતાના સ્વભાવમાં સારી રીતે લીન થઈ જવાથી, ક્ષપક શ્રેણી માંડી છે હવે, કેવો લીન થયો છે કે ક્ષપક શ્રેણી માંડી છે એવો લીન થયો છે. એટલે અંતર્મૂર્તમાં તો બાકીની જે પ્રકૃતિઓ છે એના નિર્જરા કરીને ઢગલા કરી દેવામાં આવે છે. 8, 9, 10 ત્રણ ગુણ સ્થાન ને ટપતા વાર નહીં ક્ષય થઈ જાય છે બધી પ્રકૃતિ. મોહની સંતતિનો અત્યંત વિનાશ થાય એવી રીતે અવલંબન લઈએ કે મોહની પરંપરા છે, સંતતિ એટલે પરંપરા છે, તેનો અત્યંત વિનાશ એવો થાય એટલે પૂરો ક્ષય થાય કે ફરી તેનો ઉદય ન આવે એમ ભાવક રૂપ મોહ ક્ષીણ થાય. ત્યારે ભાવક મોહનો ક્ષય થવાથી આત્માના વિભાવ રૂપ ભાવમાં, એ પછી કાંસમાં લઈ લીધું કે અમે જીવનો ભાવ પણ ભાવ રૂપ ક્ષય થઈ જાય છે એટલે એમાં પણ યોગ્યતા રહેતી નથી સત્તામાં, અને એ ભાવક ભાવે ભાવક ભાવનો અભાવ થવાને લીધે એકપણું થવાથી સ્વરૂપમાં પરિપૂર્ણ એકપણું થવાથી, કેમ કે ચારિત્ર પૂરું થઈ ગયું, યથાખ્યાત ચારિત્ર ટંકોત્કીર્ણ પરમાત્માને પ્રાપ્ત થયેલો, ત્યાં ટંકોત્કીર્ણ પરમાત્મા શબ્દ લઈ લીધો. તે ક્ષીણમો જીન કહેવાય છે, આ ત્રીજી નિશ્ચય સ્તુતિ થઈ. આ રીતે ત્રીજા પ્રકારની મોક્ષની તીર્થંકર ભગવાનની સ્તુતિ કહી છે.